મિત્રો, તમે જમીન સંપાદનના નવા કાર્યક્રમ વિશે સાંભળ્યું છે? આ કાયદો આપણા લોકો માટે સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે આ કાયદા વિશે માહિતી મેળવીએ.
જમીન સંપાદન કાયદાના ભટ્ટ હુકમમાં આપણે શ્રમજીવી ક્યાં? ભારતના બંધારણમાં જમીન સંપાદન અંગેનો કાયદો ત્રણ સ્વરૂપમાં છે. એક, ઈસવીસન 1894ના જૂની જમીન સંપાદન કાયદો. બે, ઈસવીસન 2013ના નવી જમીન સંપાદન. અને ત્રણ, ઈસવીસન 2015ની શરૂઆતમાં જમીન સંપાદન અંગેનો સરકારનો વટહુકમ. આપણા બંધારણમાં કોઈ પણ કાયદો પસાર અથવા એના ફેરફાર કરવા અંગે સંસદના બંને ગૃહો, રાજ્યસભા અને લોકસભામાં આની ચર્ચા અને મંજૂરી થયા પછી જ કાયદા તરીકે અમલમાં આવી શકે, અથવા દેશમાં કોઈ કટોકટી હોય તો તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિના હુકમથી આ કામગીરી થઈ શકે. પરંતુ જમીન સંપાદન અંગેની આ વટહુકમ સંસદના બંને ગૃહોમાં ચર્ચા થયા વગર, દેશમાં કોઈ પણ જાતની કટોકટી ના હોવા છતાં રાષ્ટ્રપતિની સંમતિથી 31 ડિસેમ્બર 2014ના રોજ જાહેર અમલમાં મૂકી સામાન્ય નાગરિક અને ખેડૂતોને જાણે કે કટોકટીમાં લાવી દીધા. આપણે સૌ વટહુકમના નીચે મુજબના મુદ્દાને સમજીએ. હવે પછી આ વટહુકમ પ્રમાણે કોઈ પણ જમીન સંપાદન અંગેની મંજૂરી પંચાયત અથવા ગ્રામસભા અથવા તો કોઈ પણ સ્વાયત્ત બોડી પૈકી કોઈ એકની પણ મંજૂરીથી થઈ શકશે. ગામની ગૌચર જમીન અને પડતર જમીન સરકાર કોઈના પણ હસ્તક્ષેપ વગર તેનું સંપાદન કરી શકશે. ખાસ નવા વટહુકમ મુજબ કોઈ પણ હેત, જેમ કે સલામતી અને સંરક્ષણ માટે જરૂરી કોઈ પણ પ્રોજેક્ટ, જેમાં પોર્ટ, પેટ્રોલિયમ પણ આવી જાય, વીજળીકરણ જેવા માળખાકીય પ્રોજેક્ટ જેમાં પ્રાઇવેટ ગેસ લાઇન સુદ્ધા આવી શકે, પોષાય તેવા રહેઠાણ જેમાં હાલની વ્યાખ્યામાં 30-40 લાખ સુધીના મકાનોના પ્રોજેક્ટ પણ આવી જાય, ઔદ્યોગિક કોરિડોર જેમાં દેશમાં બનનારા લગભગ 18 જેટલા કોરિડોરમાં આવતી જમીનો આવી જાય, અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જેમાં કોઈ પણ પ્રકારના ઉદ્યોગો માટે જમીન સંપાદન થઈ શકશે. જમીન સંપાદન સામે સરકારે જે વળતરના નિયમો રાખ્યા છે તેમાં ગામડામાં બજાર ભાવ કરતા 2 ગણી અને શહેરમાં બજાર ભાવ કરતા 4 ગણી આપવી તેવો ઉલ્લેખ છે. પરંતુ સામાન્ય વ્યવહારમાં જે દસ્તાવેજમાં લખાય છે તેને બજાર કિંમત ગણવામાં આવે છે, જે ખૂબ જ ઓછી હોય છે. જમીન સંપાદન અંગે પુનઃવર્સન અને સામાજિક અસરોનો અભ્યાસ કરવો જરૂરી બને છે. પરંતુ આ પુનઃવસન તેની મૂળ જગ્યાએથી કેટલા અંતરે કરવું તેમાં માળખાકીય સુવિધાનો કોઈ ઉલ્લેખ નથી. ઉપરાંત જમીન સંપાદન કર્યા પછી જો આપણે કોર્ટના સ્ટે મારફતે અટકાવીએ તો પણ ચુકાદો ન આવે ત્યાં સુધી જમીન તેના મૂળ માલિકને વપરાશ માટે પણ ના મળે અને વળતરની રકમ પણ કોર્ટમાં જ રહે. આ વટહુકમમાં આપણે સૌ શું ધ્યાનમાં રાખીએ? ગામમાં થતી ગ્રામસભા કે પંચાયતની મીટિંગમાં નિયમિત હાજરી આપીને વખતો વખત આની જાણકારી મેળવીએ. ગામમાં સંગઠન મજબૂત બનાવી દરેકને આની સમજ આપીએ. ગામમાં કોઈ પણ જમીન સંપાદન અંગેની વાત આવે તો તે સેના માટે છે, કયા હેતુ માટે છે તેની બરાબર માહિતી લઈને ગામના લોકોને બરાબર જાણકારી આપવી. જમીન સંપાદનની વળતરની રકમના ખોટા પ્રલોભનોમાં ના પડીએ અને લાંબા ગાળાનો વિચાર કરવો. આપણી ટકાઉ અને નિયમિત રોજગારીને જતી ના કરવી. સ્થાનિક સંસ્કૃતિ, રોજગારી અને પર્યાવરણના ભોગે વિકાસ ના થઈ શકે. આપણને બધાને પાટણ જિલ્લાના ચારણકાના સોલાર પાર્કનો અનુભવ ખબર છે, જેમાં હજારો હેક્ટર જમીન સંપાદન થયા પછી પણ એ ગામો રોજગારી વગરના અને વીજળી વિહોણા જ છે. આપણે સૌ ગામ સ્તરે સંગઠિત થઈને આપણી જમીનને બચાવીએ, એ જ આપણી બીજી પેઢીનો ખરો વારસો હશે. જે આપણને આપણા બાપ દાદા તરફથી મળ્યો છે તેને જાળવીએ.
તો મિત્રો, કાયદો આપણા સૌ માટે ઘણો મહત્વનો છે અને આશા છે કે આ કાર્યક્રમ થકી આપ સૌને મહત્વની જાણકારી મળી હશે. માટે જમીન બચાવો, ભવિષ્ય બચાવો.
તમે MARC એશિયા પેસિફિક અને COMDEV એશિયાની ભાગીદારીમાં UN ડિકેટ ઓફ ફેમિલી ફાર્મિંગ માટે સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા સમર્થિત રેડિયો સ્ટેશન અને FFOના સંયુક્ત ઉત્પાદન સાંભળી રહ્યા હતા.